તારીખ 20/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શન ને કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 86. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જ્ઞાનને સ્વભાવ રૂપે અવલોકતા સ્વભાવનો નિશ્ચય થાય છે કે આત્માના સ્વરૂપનો નિશ્ચય થાય છે. એ અવલોકનમાં જ્ઞાન પૂતે પોતાનું માત્ર જ્ઞાન પણ ભિન્ન જ્ઞાન પણ માત્ર એટલે એકનું ભિન્ન જ્ઞાન પણ જ્યાં અવલોકે છે ત્યારે તેને જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા પણ અવલોકનથી સમજાય છે. ભિન્નતા છે એ શુદ્ધતાને અખંડિત રાખે છે. ભિન્નતા છે એ શુદ્ધતાને પોતાની શુદ્ધતાને અખંડિત રાખે છે અને ભિન્ન રહેવાના સામર્થ્યને પણ પ્રસિદ્ધ કરે છે. નિરપેક્ષતા છે એમાં પોતાની શક્તિથી આ કાર્ય થઈ રહ્યું છે, પરિણમવું તકવું રહેવું એમાં કોઈની અપેક્ષા નથી, એટલે કોઈની મદદ નથી, સહાય નથી, આધાર નથી. એવું અવલોકનથી સમજાય છે, એવું વિચારથી સમજાય છે નહીં પણ અવલોકનથી સમજાય છે. અને અવલોકનથી જે સમજાય છે તે અવલોકનથી જ સમજવા યોગ્ય છે. ભલે આપણે બોલવામાં અને સાંભળવામાં વિચાર જ્ઞાન સાથે છે પણ અહીંયા જે અવલોકનથી સમજવું છે એમ જે કહેવું છે ત્યારે સમજવાનું પણ અવલોકન છે, રાખવું જોઈએ છે. એનો અર્થ કે વિચારથી સમજીએ છીએ એથી આગળ વધીને વિચારથી સમજીએ છીએ એનાથી પણ થોડું આગળ વધીને અવલોકન ચાલુ રાખવું, અવલોકન શરૂ કરવું અને ભિન્નતાને નિરપેક્ષતા અવલોકનપૂર્વક સમજાય ત્યારે જે વિચાર્યું છે એ બરાબર યથાર્થ થાય છે. અને એ નિરપેક્ષતામાં જ્ઞાન જ્ઞાનના આધારે જ છે એવી નિરપેક્ષતા સમજાય છે. મારું જે જ્ઞાન છે એ કોઈના આધાર વિના સ્વયં જ હયાતી ધરાવે છે, સ્વયં જ કાર્યશીલ છે અને આપોઆપ કોઈના આધાર અને અવલંબન વિના પોતાના સામર્થ્યથી કામ કરી રહ્યું છે. કોઈની જ્ઞાન થવા માટે કોઈની જરૂર નથી. નહીતર જ્યાં સુધી જ્ઞાનની નિરપેક્ષતા નથી સમજાતી, યથાર્થપણે નથી સમજાતી, ત્યાં સુધી એક એવો પૂર્વગ્રહ હોય છે જે મિસકોન્સેપ્ટ છે કે જ્ઞાન નેના આધારે થાય છે. નેના કારણે થાય છે એમ કહો તો પણ એ નેના આધારે આમાં અભિપ્રાયમાં આવી જાય છે. ખરેખર જ્ઞાન નેના આધારે થતું નથી, સ્વયં જ થઈ રહ્યું છે, આપોઆપ જ થઈ રહ્યું છે એમ પોતાના પરિણામના અવલોકનથી જ્ઞાન પોતે પોતાને સમજે તો આધાર બુદ્ધિ છૂટી જાય. આધાર બુદ્ધિ છૂટી જાય તો સુખ બુદ્ધિ પણ છૂટી જાય. આમ અવલોકનથી થવું જોઈએ. વિચાર શી થશે એમાં ટકી નહીં શકો. ઉદય આવશે ત્યાં પણ અવલોકનથી જે સમજાય છે તે અનુભવ પદ્ધતિથી સમજાયું છે. અને કેટલીક પ્રેક્ટિસ પછી એ સમજાય છે, એટલે એનું ભાવભાષણ આવે છે. પ્રેક્ટિસ પછી એનું ભાવભાષણ આવે છે. એ આધાર બુદ્ધિ એને પરની આધાર બુદ્ધિ અને પરની સુખ બુદ્ધિને તોડે છે. અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે, સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને અનંત આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. એકનું સામર્થ્ય છે એકનું, અને જેવો આનંદ અને સુખ છે એવું બિલકુલ પ્રતિભાસ આવે છે. અને એ પ્રતિભાસ આવે એવું સત્વ, એવું તત્વ, માત્ર જ્ઞાન, એકનું જ્ઞાન, ભિન્ન જ્ઞાન જે સામાન્ય જ્ઞાન છે એમાં એ રહેલું છે. ત્યાંથી આખે આખું પૂરું સામર્થ્ય અને સંપૂર્ણ સુખ અથવા સંપૂર્ણ આનંદ છે એનો પ્રતિભાસ આવે છે. આ પ્રતિભાસ છે તે સ્વભાવનું અવભાષણ છે. સ્વભાવનું ભાવભાષણ કહો, સ્વભાવનું અવભાષણ કહો કે પ્રતિભાષણ કહો, બધું એક આ છે. હવે અહીંયા પુરુષાર્થ કેમ ઉપડે એ સહેજે સમજી શકાય એવું છે કે આ જીવની અનંતકાળથી એક એવી વૃત્તિ રહી છે કે જે હંમેશા સુખ માટે લાલાયત રહી છે. સુખ જોઈએ છે, જીવને સુખ જોઈએ છે, અને સુખની વૃત્તિ, સુખ પ્રાપ્તિ માટેની જે વૃત્તિ છે એ વૃત્તિ હંમેશા હંમેશા જીવની ચાલુ રહી છે. અને એ વૃત્તિથી આ જીવ જો સુખ મળતું હોય તો કાંઈ પણ કરવા તૈયાર છે, કોઈ પણ સાહસ કરવા તૈયાર છે, કોઈ પણ જોખમ કરવા તૈયાર છે, મુખ્ય રહેવા તૈયાર છે, તત્વ રહેવા તૈયાર છે, બધી રીતે એને પ્રયત્ન સુખ મેળવવા માટે જીવે કર્યા છે. અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કરતો રહેશે. પણ એવી જે સુખની અપેક્ષા વૃત્તિ, એ વૃત્તિને સુખનું નિધાન, સુખની ખાણ, અનંત સુખની ખાણ પોતામાં જ પ્રત્યક્ષપણે દેખાય પાસે, તો પછી એ સુખ પ્રાપ્તિ માટે, એ સુખના સુખ સ્વરૂપના અવલંબન માટે જોરથી પુરુષાર્થ કેમ ન આવે, શા માટે ન આવે? પ્રિય નહીં આવ્યા. બહારમાં પણ માનેલો લાભ અને કલ્પેલો લાભ જેને આપણે કહીએ, એ લાભ દેખાય ત્યાં રસ કેટલો ઉપજે છે અને એની પાછળ પરિશ્રમ આપણે પૂરેપૂરો કરીએ છીએ કે નથી કરતા? રોજનો દ્રષ્ટાંત નહીં લઈએ, આપણને અનુકૂળતા જોઈએ, અને અનુકૂળતા ન મળે તો દુઃખી થઈએ, અનુકૂળતા મળે તો સુખી થઈએ. આ જનરલ કોન્સેપ્ટ છે બધા, તો બધા એના માટે અડધ કલાક મજૂરી કરે છે કે નથી કરતા? રોજની મજૂરી શેના માટે કરવામાં આવે છે? કોઈ પણ માણસ રોજ અડધ કલાકની મજૂરી કરે કે 6-8 કલાકની કરે, શાના માટે કરે? પછી વિચારો તો કન્ટિન્યુ ચાલતા હોય છે કે જેથી કરીને બધી અનુકૂળતાઓ સચવાઈ રહે. ઈચ્છા થાય છે અનુકૂળતાની, અનુકૂળતા મળે એટલે ઈચ્છાની આકુળતા મંદ થાય છે, બીજું તો કાંઈ થતું નથી. ઈચ્છા થાય ત્યારે આકુળતા થાય છે, ઈચ્છાને અનુસાર પદાર્થનો સંયોગ થતા આકુળતા મંદ થાય છે. એ મંદ આકુળતા પાછળ આખી જિંદગી ખર્ચવામાં આવે છે કે નથી ખર્ચવામાં આવે છે? જો જીવ મંદ આકુળતા પાછળ આખી જિંદગી ખર્ચી નાખતો હોય તો આકુળતાના અભાવ પાછળ કેમ ન ખર્ચે? ફક્ત એને એ વાતનો વિશ્વાસ આવવો જરૂરી છે. વિશ્વાસ આવે તો એ પરિશ્રમ કરવા તૈયાર છે, એના પરિણામમાં એ વેગ, એ સંવેગ આવ્યા વગર રહે નહીં. એટલે અનંત સુખની ખાણ જોનારને, અનંત સુખની ખાણને જોનારને અંદરથી ઉછળીને પુરુષાર્થ આવે છે, એને સમ્યક સન્મુખતાનો પુરુષાર્થ કહેવામાં અહીંયા આવે છે, અથવા સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ પણ એને કહેવામાં આવે છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે. શું થાય છે? જ્ઞાનને પોતામાં ને પોતામાં પોતાનું જ નિજ અવલોકન થતા જે સ્વલક્ષણભૂત, આત્મલક્ષણભૂત, સ્વભાવ લક્ષણભૂત જે જ્ઞાન વેદન છે, એ જ્ઞાન વેદન છે પ્રસિદ્ધ એટલે પ્રત્યક્ષ સ્વરૂપે જે આત્મા છે તે જ્ઞાનમાં પ્રસિદ્ધ થવા યોગ્ય છે, એ આત્મા એને પોતાને ભાષ્યમાન થાય છે. કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો પર સન્મુખ એકાંતે પ્રવર્તતી હતી તે તેની મર્યાદા બહાર પ્રવર્તતી હતી, એ મર્યાદા છોડીને પ્રવર્તતી હતી, એવું મતિ શ્રુત જ્ઞાનનું કાર્ય નથી. એકાંત પર સન્મુખ થઈને પર પદાર્થમાં જ જ્ઞાન પરિણિમા કરે, એ જ્ઞાન ભટકા કરે, એ જ્ઞાનની મર્યાદા છે. સ્વરૂપ સન્મુખ થાય તે જ્ઞાનની મર્યાદા છે. મતિ અને શુદ્ધ જ્ઞાન છે પોતાને, એ મર્યાદામાં આવે છે. અર્થાત તે વૃત્તિઓ, જ્ઞાનની વૃત્તિઓ પ્રતિયોગીઓ કે પરિણતિઓ કે પરિણામો સ્વરૂપ સન્મુખ થાય છે. અને જ્યારે સ્વરૂપ સન્મુખ થાય છે ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચય નહીંનો પક્ષ બંધાય છે. અનાદિનો જે વ્યવહાર નહીંના વિષયનો પક્ષ હતો, પર્યાયનો અને રાગનો અને રાગના વિષય, એ પક્ષ થઈ જાય છે. પક્ષ એટલે શું? એકત્વ બુદ્ધિના રાગ સહિત જે જ્ઞાન પ્રવર્તે એને અહીંયા પક્ષ કહે છે. તો પહેલા જે વ્યવહારનીના વિષયભૂત પર્યાય અને રાગ વગેરે જે હતા એની સાથેનું એકત્વ જ્ઞાનમાં થતું હતું એને વ્યવહારનીનો પક્ષ કહ્યું. હવે સ્વરૂપ અવભાષણમાં આવ્યો અને સ્વરૂપના વિકલ્પો શરૂ થઈ ગયા કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, જ્ઞાનને અનુસરીને એવા વિકલ્પમાં હજી એકત્વ ચાલુ છે. માટે એને પક્ષ કહીએ છીએ અહીંયા. પણ એકવાર આવો પક્ષ પલટો થવો જરૂરી છે, પછી એકત્વ તૂટી જશે. વિકલ્પ સાક્ષ્યનું જ્ઞાનનું જે એકત્વ છે એ તૂટી જશે ત્યારે પક્ષાંતિક્રાંત થઈને સ્વાનુભવ, નિર્વિકલ્પ સ્વાનુભવ ઉત્પન્ન થશે. ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. જ્ઞાનમાં પોતાપણું થાય છે, સ્વરૂપમાં પોતાપણું તો જ્ઞાનમાં થાય છે. એટલે વિકલ્પ પણ એવો જ થવા માંડ્યો, કેમ કે જ્ઞાન બળવાન છે. અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાનનું બળ હોવાથી વિકલ્પ પણ જ્ઞાનને અનુસરીને થવા લાગ્યો. દોષ એટલો રહ્યો છે કે જ્ઞાન અને વિકલ્પ સાવ જુદા નથી પડ્યા, પાતળું એકત્વ ચાલુ છે. કેવું? પાતળું એકત્વ ચાલુ છે. જ્યારે નિર્વિકલ્પ અનુભવ થશે ત્યારે અનાદિના એકત્વની ધારા છે એ તૂટી જશે અને અખંડ ચૈતન્ય પિંડ છે એ ચૈતન્ય ગોળો સાવ જુદો દેહથી ભિન્ન, રાગ તો ત્યાં ઉપસ્થિત નથી. નિર્વિકલ્પ દશામાં રાગની તો ઉત્પત્તિ નથી. દેહથી ભિન્ન જે ચૈતન્ય સ્વરૂપ આત્મા સર્વ પ્રદેશેથી, પ્રદેશે પ્રદેશેથી સ્વસંવેદન જ્ઞાન રૂપ અને આનંદરૂપ અનુભવ ગોચર થતા પછી વિકલ્પ ઉઠશે તો પણ એકત્વ નહીં થાય. એ નિર્વિકલ્પ દશા પૂરી થઈને વિકલ્પ ઉઠશે તો પણ પછી એકત્વ નહીં થાય. વચ્ચે આ પ્રસંગ બને છે. એ પ્રસંગ ઉપસ્થિત થયા પહેલા હજી પાતળું એકત્વ ચાલુ હોવાથી એને આચાર્યોએ નિશ્ચય નહીંનો પક્ષ કર્યો છે. પણ એ પક્ષમાં એ ટકશે નહીં, કેમ કે લક્ષ આત્મા ઉપર છે, સ્વરૂપ ઉપર છે. એમાં પોતાપણું બળવાનપણે પુરુષાર્થથી થઈ રહ્યું છે. એ પુરુષાર્થ પાતળા એકત્વને તોડી નાખશે, રહેવાની. પણ વિકલ્પ ચાલે છે ત્યાં સુધી હજી એકત્વ સુધી ચાલે છે અને એ વિકલ્પ તૂટશે, અભાવ થશે, પછી જે વિકલ્પ શરૂ થશે તો પણ એકત્વપૂર્વક નહીં થાય. પછી જ્ઞાન ધારા જુદી અને કર્મ ધારા જુદી, એમ જુદે જુદું પરિણમન ચાલશે. જ્ઞાન ધારાનું પરિણમન અંતર્મુખ ચાલશે, કર્મધારારૂપ અંશ છે એનું પરિણમન બાહ્યની દિશામાં બહિર્મુખ ચાલશે. એ સાધક દશા છે, એને સાધક દશા કહેવામાં આવે છે. ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત નિશ્ચયનું લક્ષ થાય છે. લક્ષ થવાનો અર્થ એ છે કે જ્ઞાનમાંથી તે ખસતું નથી. એવું નથી કે સ્વરૂપનું સ્મરણ કરવામાં આવે ત્યારે સ્વરૂપ જ્ઞાનમાં આવે. સ્વરૂપનું સ્મરણ કર્યા વિના લક્ષમાં તે ચાલુ રહે છે સદાય, એટલે વિસ્મરણ સ્મરણ સાથે એનો કોઈ સંબંધ રહેતો નથી. સ્મરણ વિસ્મરણ થાય તે વાત જુદી છે મતિ જ્ઞાનની, અને અહીંયા લક્ષમાં વસ્તુ રહી જાય એ વાત સાવ જુદી છે. લક્ષ છે, લક્ષનો વિષય વિસ્મર થતો નથી અને સ્મરણ કરવાની અપેક્ષા એને રહેતી નથી, એનું નામ લક્ષ થયું કહેવામાં આવે છે. જેમ વેપારીને કોઈ પણ કાર્ય કરતા લાભ કરવો, નફો કરવો, પૈસા કમાવા એ લક્ષ્ય ચાલુ રહે છે, એનું સ્મરણ નથી કરવું પડતું. કોઈ ગ્રાહક પાછળ ખર્ચ કરે ત્યારે પણ એ લક્ષ્ય છે, અને એ ગ્રાહક પાસેથી વધારે ભાવ લઈ લે ત્યારે એ લક્ષ્ય છે તો સમજાવવાની જરૂર પણ નથી. જ્યારે એની પાસેથી વધારે ભાવ લે છે ત્યારે તો એ પૈસાના લક્ષ્ય કરે છે એમ સમજાવવાની જરૂર નથી, પણ એ જ ગ્રાહક પાછળ ખર્ચ કરી નાખે ત્યારે પણ એને પૈસા કમાવાનું જ લક્ષ્ય છે, એનું સ્મરણ કરવું પડતું નથી. કેમ કે એ લક્ષ્ય બધી પ્રવૃત્તિ થાય, હિસાબ કિતાબ લખે તો એ લક્ષ્ય, માલ ખરીદે તો એ લક્ષ્ય, માલ વેચે તો એ લક્ષ્ય, માલનું ઉત્પાદન કરે તો એ લક્ષ્ય. જેટલી કોઈ વ્યવસ્થા નાણાંની, એકાઉન્ટની કે કોઈ પણ પાસાની વ્યવસ્થા છે એ એક જ લક્ષ્ય સંભાળે છે, એનું સ્મરણ કરવું પડતું નથી. એમ સ્વરૂપ ભાવનું ભાવભાષણ થતાં સ્વરૂપનું સ્મરણ ન કરવું પડે એ ખસે નહીં, અને નહીં ખસવાનું કારણ સ્વરૂપ પોતે એવું છે. એવું અદ્ભુતથી અદ્ભુત સાક્ષાત સિદ્ધ પદ છે કે એ સ્વરૂપે પોતે જ્યારે ભાસે ત્યારે લક્ષમાંથી ખસે કેવી રીતે, કે ખસેડ્યું પણ ખસે નહીં. એક અસાધારણ બનાવ જોયો તો માણસને ખસતું નથી, અસાધારણ બનાવ કોઈ જુએ, કોઈ ભય પ્રકૃતિનો જુએ તો પણ એમ ફાયલા કરે, એમ સેકન્ડોમાં રસ રેડાઈ ગયો હોય, માણસ ભૂત પ્રેતથી બીતો હોય ભય પ્રકૃતિમાં, એમાં અડધી રાતે નીકળે ક્યાંક અને એને કલ્પના થાય કે એ ભડકો થયો, કાંઈ ભડકો ભડકો કાંઈ થયો ન હોય પણ એને આભાસ થાય એવો કે ત્યાં કોઈ ઊભું હતું, આમ કલ્પના થાય એને, ને એમાંથી ભડકો થયો એટલે કે એ ભાગી ગયો, ભડકો ભૂત થઈને ભાગી ગયો. પછી ઘરે પહોંચે તો ઊંઘ આવે ને ઊંઘ આવે તો એમાં એ જ સ્વપ્ન આવે પાછું, કેમ કે જે સેકન્ડોમાં એને રસ લઈ લીધો ભય પ્રકૃતિથી એની અસર જાતી નથી. અને તો એક સામાન્ય વાત કલ્પનાની, ત્યારે વાસ્તવિકપણે પોતાનું સ્થિત પદ જુએ, જેમાં અનંત સુખની ખાણ છે, અનંત જ્ઞાનની ખાણ છે, અને જેનું સામર્થ્ય અનંત અનંત છે, એને પ્રત્યક્ષ જુએ ત્યારે એની અસર કેવી રીતે જાય જાય, પછી પરિણામો, મહિમાના પરિણામો એને મિચલાઈ વળે છે અને એ વધતું જાય છે. એ પરિણમન છે સ્વભાવની દિશાનો. એ સ્વભાવનો આશ્રય કરવા માટે એવો હું, એવો હું, એવો હું, એવો આવો હું, આવો હું, એ વધતું જાય છે અને વધીને સાનુભૂતિ સુધી પહોંચે છે. આ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો ઉલ્લેખ કરવા યોગ્ય છે કે એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થયો, પ્રસન્ન ચિત્તથી એટલે રુચિ સહિત, સ્વરૂપની રુચિ સહિત લક્ષ થાય, રુચિ ઉપડે, એકદમ રુચિ અને વૈવિધ્ય પણ ઉપડે, અને એ રુચિ છે અનન્ય રુચિ ઉપડે છે. જેમ પતંગિયાને દીવાની રુચિ છે એવી જોરદાર રુચિ લક્ષ સહિત જ્યાં થાય, એટલે તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. સમ્યક દર્શનની વાત નથી કીધી ગુરુદેવ, તે જીવ તો નિર્વાણનો જ પાત્ર છે, અવશ્ય એનું નિર્વાણ થઈ જશે. કેમ કે નિર્વાણ પદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જોયું છે, જે સ્વરૂપમાં ભાવ અને ભાવના કારણોનું સદંતર અભાવ છે, જેની એમાં ગંધ પણ નથી કે જેમાં એનો પડછાયો પણ નથી, એ સ્વરૂપ પોતાનું જેને જોવામાં આવે પાસે, એને ભાવ કેમ રહે? એને અવસ્થામાં પછી ભાવ રહેવાનો પ્રશ્ન હોતો નથી. પછી એનું પરિણમન ભાવના કારણોનો અભાવ થવા પ્રત્યે ચાલુ થઈ જાય છે અને અલ્પકાળમાં એના ભાવ સમાપ્ત થઈને નિર્વાણ પદને પામે છે. આટલો મોટો લાભ છે, એટલો મોટો લાભ છે, એટલે પરિણામો એ બાજુ જોરથી વેગથી ચાલે એ બહુ સ્વાભાવિક છે. ફક્ત એ લાભ સમજાવવો જોઈએ અને એ લાભ લેવાની આ તક છે એમ પણ સમજાવવું જોઈએ, તો બીજું બધું છૂટી જાય, ગમ થઈ જાય. તો ભાઈ આ તક છે અને બહુ મર્યાદિત સમય માટેની તક છે, એમ નથી કે આ તક ગમે એટલી વાર ચાલુ રહેશે. તકનો સમય અનિત્ય અને અનિશ્ચિત છે, માટે એમાં મોડું કરવું પોસાય નહીં. એ બધા પ્રકારો પરિણમનની અંદર ઊભા થાય છે અને પોતાનું કામ જીવ ચાલુ કરે છે. મુમુક્ષુ જીવ, એ જીવ નિર્વાણનો જ પાત્ર છે. નિશ્ચય નયનો પક્ષ બંધાણો, તે પુરુષને ભલે હજી પ્રત્યક્ષ અનુભવ નથી, આ પરમાગમકારનો 314 નંબરનું વચનામૃત છે. એવો નિશ્ચય નયનો જેને પક્ષ બંધાણો, તે પુરુષને ભલે હજી પ્રત્યક્ષ અનુભવ નથી, એટલે નિર્વિકલ્પ દશા નથી થયેલી, તો પણ એનું જોર, પુરુષાર્થનું જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળી રહ્યું છે. એની દિશા બદલાણી, પુરુષાર્થની દિશા બદલાણી. આ જ સ્વભાવ છે, આવો જ મારો સ્વભાવ છે, આવું જ મારું સ્વરૂપ છે, એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તે જીવ અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો જીવ છે. લેવાનો પાત્ર શું કરવા કીધો? તે અનુભવ કરશે, અનુભવ કરશે, એનો નિર્માણ છે, નિશ્ચિત થઈ ગયો અલ્પકાળની અંદર. એટલે અનુભવ છે એ નિર્માણનું સાક્ષાત કારણ છે, પ્રત્યક્ષ કારણ છે. એ કારણનું કારણ અહીંયા પ્રાપ્ત થયું માટે એને સીધું જોડી દીધું. એ નિર્માણ લેશે, નિર્માણનો પાત્ર છે. હવે એ જ વચનામૃત ઉપરનું સ્પષ્ટીકરણ નીચેના પેરેગ્રાફમાં લીધું છે. એ વચનામૃતના શબ્દો પકડીને સ્પષ્ટીકરણ આપ્યું છે કે ઉપરોક્ત વચનામૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વભાવ સન્મુખ જીવની અનેક વાતો કરી છે, થોડી વાતો નથી કરી એમ નહીં. જે કાંઈ પાંચ છ નીતિમાં કહ્યું છે એમાં ઘણી વાતો કરી છે સ્વભાવ સન્મુખ જીવની. કે પ્રસન્નચિત્તથી સ્વભાવ લક્ષ્યગત થયો એટલે શું? પ્રસન્નચિત્ત એટલે અહીંયા શું કહેવાનું? કે પૂરી જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની એકમાત્ર ભાવનાથી જ્ઞાન લક્ષણ દ્વારા સ્વભાવ લક્ષ્યગત થતા તેને નિર્વાણનો પાત્ર કહેલ છે. ભાવના પ્રધાનતા ઘણી છે. સ્વરૂપ પ્રાપ્તિની એકમાત્ર ભાવના છે એટલે સંસારના કોઈ પણ પદાર્થની ભાવના નથી. એકમાત્ર પોતાના સ્વરૂપ પ્રાપ્તિની જ ભાવના છે. થાય નહીં કેમ કે નિર્મળ સ્વભાવ નિર્મળ છે. એટલે ત્યાં એ નિર્વાણનો પાત્ર થયેલ છે. ત્યાં દર્શાવવાની ભાગ્ય જ જરૂર છે કે તે સમ્યક્ત્વ અવશ્ય પામશે. સમ્યક દર્શન તો એ પામવાનો છે એ કહેવાની જરૂર પણ રહેતી નથી. નિર્વાણ પામવાનો છે પછી સમ્યક દર્શન પામવાનો છે કહેવાની ક્યાં વાત રહી? એ તો કહેવાની પણ જરૂર નથી. વળી તે જીવનું જોર, જોર એટલે કે પુરુષાર્થ, સહજપણે જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે. એ જીવનું પુરુષાર્થ, એ જીવનું જોર સહજ જાગ્રત થઈને સ્વભાવ તરફ વળી રહેલ છે. આ જ હું છું, આ જ હું છું, આવો જ હું છું, આવો જ હું છું, એવું જોરથી પરિણમન આવ્યા જ કરે છે. એમાં જે જોરનો ફેક્ટર છે એ પુરુષાર્થ છે. આ એક અસાધારણ ફેરફાર અનુભવ થયા પહેલા થાય છે. પછી અનુભવ તો પછી થવાનો છે, પણ આ પ્રકારનો ફેરફાર જે થાય છે તે અસાધારણ ફેરફાર છે. સાધારણ ફેરફાર નથી, અસાધારણ ફેરફાર. કેમ કે એવું જોર પુરુષાર્થનું ત્યારે સ્વરૂપ પ્રત્યેનું, સ્વરૂપ પ્રત્યેનું જોર, સ્વરૂપ પ્રત્યે જે જોર આવે એવું ક્યારે થયું નથી. એવું થાય છે. આવો પ્રકાર અનુભવ પ્રાપ્ત કરવાવાળા જીવને જ ઉત્પન્ન થાય છે. કોઈ એટલે જે અનુભવ પ્રાપ્ત કરવાનો છે એને જ આ પ્રકાર આવે છે, બીજાને એ પ્રકાર આવતો નથી. આ સિવાય બીજા કોઈ પ્રકારે સમ્યક્ત્વની દિશામાં પરિણામ આગળ વધે તેવું બનતું નથી. સમ્યક્ત્વની દિશામાં આગળ વધતું પરિણમન છે એનો આ ચોક્કસ પ્રકાર છે. કોઈ બીજા પ્રકારે સમ્યક્ત્વ પ્રત્યે આગળ વધવાના કોઈ પરિણામો નથી. આ એક જ પ્રકારના પરિણામો છે. અર્થાત શાસ્ત્ર અનુસાર એટલે શું, બીજા પ્રકાર એટલે શું, બીજા બીજા પ્રકાર એટલે શું, કે શાસ્ત્ર અનુસાર આત્મ સ્વરૂપ સંબંધી રાગની પ્રધાનતામાં દ્રવગુણ પર્યાય, ઉત્પાદ્ય ધ્રુવ, ધ્રુવક્ષેત્ર કાળ ભાવ અથવા ગુણ ગુણીના ભેદના વિચારથી નિર્ણય કર્યો હોય રાગની પ્રધાનતામાં અને આગમ અનુસાર કર્યો હોય તેવા પરલક્ષી ધારણા જ્ઞાનના નિર્ણયમાં સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉત્પન્ન થતો જ નથી. પોતાને એવો ખ્યાલ આવે કે શાસ્ત્રકાર જેવો આત્મા કહેવા માગે છે એવો જ આત્મા મને પણ સમજાય છે અને સમજીને હું એ સંમત પણ કરું છું, સ્વીકારું પણ છું, મારી સમજણમાં બરાબર કહે છે, મને આમાં મારો વિચારભેદ નથી, મતભેદ નથી, છતાં ત્યાં પુરુષાર્થની ઉત્પત્તિ ન થાય. કેમ ન થાય? કે એક તો રાગનો આધાર છે, બીજું એને સુખ જ્ઞાન જે અનંત સામર્થ્ય છે એ કોઈ ભાસતું નથી. ભાસતું નથી એટલે શું થાય છે કે એ સ્વરૂપે પોતે છે એવું લાગવા માંડતું નથી. પાસે ત્યારે લાગવા માંડે કે હું તો સિદ્ધપદ સ્વરૂપ છું, હું તો સિદ્ધ સ્વરૂપ છું ને એમ લાગવા માંડે. હું માણસ છું એમ અત્યારે લાગે છે કે નહીં વગર વિકલ્પે? ફલાણો માણસ છું એમ વગર વિકલ્પે ફીલ થાય છે કે નથી, લાગે છે કે નથી લાગતું? એ ઉલટો નિર્ણયથી લાગી રહ્યું છે, ઉલટા નિર્ણયથી તે લાગી રહ્યું છે, તે ઉલટો નિર્ણય ખલાસ થાય છે. ઉલટો નિર્ણય મટી જાય છે, છૂટી જાય છે, તૂટી જાય છે અને સાચો નિર્ણય યથાર્થ નિર્ણય થાય છે એમ લાગવા માંડે છે. તો હું તો શું એવું જે લાગવા માંડે છે એ પરલક્ષી વિચારથી જે આગમથી આત્માનો નિર્ણય થયો છે એમાં એ પ્રકાર લાગવાનો તો ઉત્પન્ન થતો નથી, એટલે પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. અવલોકન ક્યાં કરે છે? ત્યાં પરલક્ષી જ્ઞાનમાં તો અવલોકન કરશો, ત્યાં તો શું છે કે વિચાર જ્ઞાનમાં જ્ઞાન પણ છે અને રાગ પણ છે, પણ આધાર રાગનો છે. આધાર રાગનો છે એટલે કેવી રીતે કે રાગ તે હું, એવું રાગનું જે અવલંબન છે હું પણ આ છે એ અનાદિનું ચાલુ ને ચાલુ છે, એમાં ફેરફાર કર્યો નથી. જ્ઞાન લક્ષણથી, વેદનભૂત જ્ઞાન લક્ષણથી હું આવો જ્ઞાન સ્વભાવિક એમ હું પણ જ્ઞાનમાં આવે છે ત્યારે આધાર બદલાઈ જાય છે અને સ્વરૂપ ભાષ્યમાં થાય છે એ પુરુષાર્થને ઉછાળીને ઉત્પન્ન કરે છે. એમ ત્યાં પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. અહીંયા સમજાય છે, સમજાય છે તે ખોટું સમજાય છે એમ નથી, સમજાયું છે તે સાચું છે, પણ વજન એનું રાગ ઉપરથી ખોટું થતું એટલે એ સમજણને સાચી સમજણ આગમ અનુસારની હોવા છતાં યથાર્થ સમજણ નથી કહેતા અને ત્યાં અવલોકનનો પ્રયોગ પણ ચાલ્યો નથી એમ, એટલે રાગમાં દુઃખ પણ ભાસ્યો નથી. તો વિચારમાં જ આગળ વધે છે, ન્યાય યુક્તિ તર્ક આગમ વિચારમાં, વિચારમાં જ રોકાય છે. વેદન તો છે, અવલોકન કરે તો પકડે છે, અવલોકન છે અનુભવને પકડે છે, અવલોકનમાં થાય છે બહુ સ્પષ્ટ કે ચાલતા અનુભવ ઉપર ઉપયોગ જાય, અવલોકનમાં શું થાય છે? રાજેન્દ્ર, ચાલતા અનુભવ ઉપર ઉપયોગ જાય એનું નામ અવલોકન. જો ચાલતા અનુભવ ઉપર ઉપયોગ ન જાય તો એ જ જ્ઞાનનું નામ વિચાર જ્ઞાન છે. વિચાર જ્ઞાન અને અવલોકન જ્ઞાનમાં આ તફાવત. ત્યારે ચાલતા અનુભવ ઉપર ઉપયોગ જાય ત્યારે એનું કાર્ય જે છે એ રામબાણ ઉપાય જેવું કાર્ય છે, નિષ્ફળ નથી જતો. વિચાર નિષ્ફળ જાય છે, અવલોકન નિષ્ફળ નથી. પછી અનુભવમાં રાગરસ હોય તો એ રાગરસને એ જ વખતે તોડે છે. દાખલો દો, નાના ભાઈ ડૉક્ટર છે, એને એક પેશન્ટને કંઈક પેનિસિલિનનું કે એવું ઇન્જેક્શન આપી દીધું અને ટેબલ ઉપર પેશન્ટ એમ કહેવાનું તો ડોક્ટર મને કંઈક થાય છે, મને મૂંઝારો થાય છે, મને પક્ષો વળવાનું છે, મને કંઈક થઈ ગયું છે, કંઈક મને થાય છે. તરત એને પૂછી લીધું કે પેનિસિલિન ઇન્જેક્શન મેં આપ્યું છે, જે પછી આપ્યું એ મને યાદ પેનિસિલિન એ તને નથી લેવાતું એવું તો કાંઈ નથી ને? તો કે હા, એ મારે નથી લેવાતું છે. દર્દીને જે પરસેવો વળતો હતો એથી વધુ પરસેવો ડાક્ટર ને વળવા માંડ્યો. પછી હું તરત પોતાની ગ્રીપ માંથી એન્ટીડોટ આપ્યું, પણ એન્ટીડોટ કામ કરશે કે નહીં કરે શું ખબર પડે. આયુષ હોય તો બચે, એનું આયુષ હતું એટલે બચી ગયો, પણ પરસેવો મને વળવાનો ગયો. સેકન્ડોમાં એટલી બધી ગભરામણ ને એટલી બધી મૂંઝવણ થઈ ગઈ, ત્યાં એટલો વિચાર કર્યા વગર એનું રિઝલ્ટ પોતાને લક્ષમાં હોય છે. જો આ માણસ ટેબલ ઉપર મરી જાય તો આ ગામમાં મારી પ્રેક્ટિસ ચાલે નહીં અને મારી આજીવિકા સાવ તૂટી પડે અને મારે કાં તો આ ગામ છોડીને બીજે જવું પડે. આટલો લાંબો વિચાર કર્યા વિના એ બધું એક સેકન્ડમાં એને લક્ષ્યગત થાય છે અને એ અસહ્ય પરિસ્થિતિ બને છે. પણ એમાં કુદરતી આ બાજુ થોડું વળે ના કોઈ પણ પરિણામો થાય ત્યારે જો અવલોકન થાય તો એ પરિણામોનો રસ તૂટ્યા વગર ગમે એ તીવ્ર રસવાળા પરિણામ થયા હોય કોઈ પણ વિષય કશાયના. અને જો તમે અવલોકનમાં આવો એવું છે ચાલતા પરિણામો તો એનો રસ તૂટી જાય અને એને કુદરતી એવું સૂજી ગયું નામ થોડું પૂછું હું કરી શું શકું, પરિણામો જે થયા તે થયા, આમાં હું શું કરી શકું, જોઉં હવે મને શું થાય છે, મને કેમ ગભરામણ આટલી બધી થવાનું, હું એને જરા જોઉં તો ખરો મને શું કારણ છે. અને હું જ્ઞાન સ્વરૂપી હોવાથી એમાં પણ હું શું કરી શકીશ. જ્યાં એટલા અવલોકનમાં હજી પ્રાથમિક હો પહેલો પ્રયોગ એ મૂંઝવણનો પારો નીચે ઉતરી ગયો સીધો જ તે. બીપીમાં પારો સડસડાટ નીચે ઉતરે છે, સડસડાટ નીચે ઉતરી ગયો. બેસી ગયો ખુરશી ઉપર, આવ્યો જોયા કરો આપણે મારા પરિણામ શું થાય છે, પરિસ્થિતિ શું થાય છે જોયા કરો. તો થોડી વારે વળી પેશન્ટને કળ વળીને ઠેકાણે આવી ગયું ને એના રસ્તે. પણ એને એમ થયું ગમે એવો પ્રકાર તીવ્રમાં તીવ્ર ઉત્પન્ન થાય તો અવલોકન એને તોડી નાખે છે એ રસને. એ વાત અનુભવ સિદ્ધ, કોઈને પણ અનુભવથી અનુભવ સિદ્ધ થાય એવી એ વાત છે. એટલી શક્તિ અવલોકનના પ્રયોગમાં રહેલી છે, વિચારમાં એ શક્તિ નથી. કેમ કે વિચાર પરોક્ષ બનાવનો આવે છે, પરોક્ષ પરિણામનો આવે છે અને અવલોકન પ્રત્યક્ષ પરિણામનો થાય. વર્તમાન પરિણામનો થાય છે, વિચાર ભૂતકાળના પરિણામોનો થાય છે. તો ભૂતકાળના પરિણામ જે થઈ ગયા એમાં શું ફેરફાર થવાનો હતો? એ તો વાસણ તૂટી ગયું, તૂટી ગયું. કાંઈ અમે થોડું હાથમાંથી પીડ્યું, અડધેથી ઝીલો તો બચી જાય, પણ નીચે પડી ગયું ને કટકાથિયા પછી એક સેકન્ડ મોડું થયું એટલે પૂરું મોડું થયું. મિત્ર કોઈ શું કે ભાઈ જાજુ મળવું નથી થતું મારે, મને તો તરત જ ખ્યાલ આવી જાય છે, તરત જ જાગૃતિ આવી જાય છે કે નહીં એક સેકન્ડનું મોડું એટલે પૂરું મોડું, અને એ અડધેથી ઝીલાઈ ગયું તો બચી ગયું. આમ જાગૃતિ જાગૃતિમાં આ ફેર છે, એક વિચારકોટીમાં જાય છે, એક અવલોકનની કક્ષામાં જાય છે, બે વાત જુદી જુદી છે. અવલોકનનો ઉપાય રાગ રસને તોડવાનો રામબાણ ખાલી જેમ ન જાય એમ અવલોકન કોઈનું ખાલી ન જાય. પહેલો પ્રયોગ કરે તો ખાલી ન જાય, પછી પ્રેક્ટિસ થાય એમાં તો ઘણો લાભ છે, પણ પહેલા પ્રયોગે પણ ખાલી ન જાય એનો બહુ સોલિડ ઉપાય છે. એટલે જે નિર્ણય અવલોકનપૂર્વક થાય છે અને વિચારપૂર્વક થાય છે એમાં મોટો ફરક છે. જેને ભાવભાષણ આવે છે અવલોકનની ઘણી પ્રેક્ટિસ પછી આવે છે, અને આગમ વાંચીને શાસ્ત્ર વાંચીને વિચારથી જે નિર્ણય કરે છે એમાં અવલોકન હોતું નથી, એટલે પુરુષાર્થની ઉત્પત્તિ થતી નથી, ત્યાં પુરુષાર્થ ઉત્પન્ન નથી થતો. એટલે પુરુષાર્થ ત્યાં ઉત્પન્ન થતો જ નથી. ત્યાં સમજણનો પ્રકાર ભલે શાસ્ત્રો સાથે મેળ ખાતો દેખાય છે, અને તે ઉપરાંત ન્યાય યુક્તિ તર્ક અને નય પ્રમાણનું જ્ઞાન આગમ અનુસાર મેળવાળું દેખાય છે, તો પણ સહજ પુરુષાર્થ કેમ ઉત્પન્ન થતો નથી? એવી તે જીવને પોતાને જ સમસ્યા રહે છે. એ મૂંઝામાં બધી મને ખબર તો પડી ગઈ, મારો પુરુષાર્થ કામ ઉપડતો નથી. પછી કોઈ જીવ એવી ભૂલ કરી બેસે છે કે વારંવાર વાંચો ને વારંવાર સાંભળો એટલે ક્યારેક જાગી જશે પુરુષાર્થ. એ રીત ખોટી છે, અવલોકન પદ્ધતિમાં આવવું જોઈએ.